તારીખ 16/3/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 139 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
91 અનુભૂતિનો માર્ગ એક જ છે, બીજો કોઈ સરળ માર્ગ નથી. પ્રશ્ન ઉઠાવ્યો છે. અનુભૂતિ અનુભવ કરવા માટે આપ જે કહો છો એ કોઈ સહેલો માર્ગ છે? માર્ગ અજાણ્યો હોય એટલે અઘરો લાગે. માર્ગ એટલે ઉપાય. અનુભવ કરવાનો, આત્માનો અનુભવ કરવાનો જે ઉપાય છે એ ઉપાયથી પોતે અજાણ્યો છે એટલે અઘરો અથવા કઠણ લાગે, એક કારણ એ છે. બીજું કારણ એ છે કે સંસારની રુચિ હોવાથી, એ રુચિ વિરુદ્ધ આ કાર્ય હોવાથી પણ અઘરું લાગે. અને એ રુચિને કારણે આ માર્ગની રુચિ ન હોય, આત્માની રુચિ ન હોય એટલે પણ અઘરું ને કઠણ લાગે. બાકી કોઈ ઉપાય છે એ ઉત્સાહથી કરવામાં આવે, વારંવાર એની પ્રેક્ટિસ કરવામાં આવે એટલે સહેલો જ છે. એકડો પણ એક દિવસ અઘરો હતો, 100 વખત કે 500 વખત ઘૂંટ્યો હશે ત્યારે માંડ માંડ આવડેલો. અત્યારે કોઈ ન કહે કે એકડો એકડો અઘરો હતો, તે બી અઘરો લાગ્યો હશે. આજે લાગે છે એવું જ છે બધા કામમાં, કોઈ પણ કામમાં એવું જ છે. સમાધાન આપ્યું છે કે માર્ગ એક જ છે, બે પ્રકારે માર્ગ નથી. નાયકને ઓળખ, નાયક તરફ જા, ભેદ જ્ઞાન કર, દ્રઢ દ્રષ્ટિ કર. ચાર બોલ લીધા છે. પહેલી વાત ઓળખવાની છે, પોતાના સ્વરૂપને ઓળખવું, નિશ્ચય કરવો. સ્વરૂપનો નિશ્ચય કરવો, સ્વરૂપને ઓળખવું કે જેથી સ્વરૂપનું લક્ષ થાય. સ્વરૂપનું લક્ષ થાય એટલે નિજ સામર્થનું લક્ષ થાય. નિજ સામર્થનો, નિજ અનંત સામર્થનો આધાર મળે એ જ્ઞાનમાં બળ વધી જાય, પુરુષાર્થ વધી જાય, એ સમજાવવાની જરૂર નથી. જેમ દરિદ્ર માણસ ઢીલો પૂછો, વાત ઢીલી પૂછી વાત કરે, એ જ માણસ પાસે પૈસાની તાકાત આવી ગયા પછી ઢીલી વાત નહીં કરે. બળ આવી ગયું એની પાસે, ધન બળ આવી ગયું. એમ અહીંયા પોતાની પાસે બળ તો છે, સામર્થ અનંતું છે, પણ એનું ભાન નથી. જો એનું ભાન કરે તો એને ખબર પડે છે કે મને કોઈના આધારની જરૂર નથી, મને કોઈની અપેક્ષાની પણ જરૂર નથી. હું નિરાલંબી નિરપેક્ષ પદાર્થ છું, મને કોઈની જરૂર નથી. અનંત કાળથી જીવતો આવ્યો છું કોઈના વિના, અને કોઈના વિના અનંત કાળ જીવવાનો છું. અત્યારે જે જે જરાક માદિના આવતી છું, અત્યારે જે જે પદાર્થનો આપણે આધાર લઈએ છીએ અને એ વિષયમાં આપણને ભય થાય છે, એ વિષયમાં આપણને દુઃખ થાય છે, આકુલતા થાય છે, એવા અનંતા પદાર્થો આવ્યા ને ગયા, આપણે એમને એમ રહી ગયા છે. ભૂતકાળમાં પણ એવો ખોટો આધાર લઈને દુઃખી થયેલા, વર્તમાનમાં પણ એવો ખોટો આધાર લઈને દુઃખી થઈ રહ્યા છીએ. સાચી સમજણ કરીને આધાર બદલાઈ જાય, પોતાનો આધાર આવી જાય એટલે દુઃખ ગયું, બીજું કાંઈ નથી. આમ સહેલું છે, અઘરું માયનું હોય તો પણ અઘરું નથી, ખરેખર તો સહેલું છે. ભગવાન એમ કે છે, ભગવાન ના ઉપર તો વિશ્વાસ મૂકે એમ કે છે, ઘરમાં કોઈ એકબીજા ઉપર અવિશ્વાસ કરે છે કે આ કાળ મારે ખૂન કરી નાખશે તો, આમાંથી કોઈ ગાંડો થઈને મારે ખૂન કરી નાખશે તો, એવું કઈ વિશ્વાસ બેસે છે? હા, અવિશ્વાસ આવે છે તો પછી ભગવાન ઉપર અવિશ્વાસ રાખવાનું શું કારણ છે? અહીંયા તો કોઈ કારણ નથી, તો વિતરાગ છે. ઓલા તો બધા રાગી દ્વેષીય છે, આ તો રાગ દ્વેષ વગેરેના વિતરાગ છે. એ ભગવાન એમ કહે છે કે તારામાં મારા જેટલું અનંત સામર્થ છે, અનંત પરમાનંદને હું ભોગવું છું, એવો જ પરમાનંદને ભોગવવાનો તારો અધિકાર છે, અને તું પરખું ફેર, પરખું ફેરવા જેટલી વાત છે. તારું બધું દુઃખ ચાલ્યું જાય ને અનંત પરમાનંદનો ભોગવટો તને થાય, કાંઈ પણ જાત નહીં, બહારમાં ધમાધમ કર્યા વિને, અંદરમાં અંદરમાં પડખું ફેરવવાનું છે. પહેલી વાત શું છે? ઓળખવાની. જ્યાં સુધી સ્વરૂપને ઓળખ્યું નથી ત્યાં સુધી પરિણામની ગતિ સ્વરૂપ પ્રત્યે નહીં જાય, ત્યાં સુધી અનુભવ નહીં થાય, અને ત્યાં સુધી દુઃખ ટળશે નહીં ને સુખ થશે નહીં. એટલે પહેલી વાત છે કે નાયકને ઓળખ, નાયક તરફ જા. પરિણામ નાયક તરફ જાય તેના માટે તું ભેદ જ્ઞાન કર, ભેદ જ્ઞાન કર. આ ભેદ જ્ઞાનની પ્રક્રિયા એ પ્રોસેસ છે. ઓળખવાની વિધિ પરિચય. તમે મને ક્યારે ઓળખો? મારો પરિચય કરો ત્યારે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ચીજની ઓળખ ક્યારે આવે? પરિચય કરવાથી. પરિચયની રીત અવલોકન. પોતાના ભાવોનો પરિચય કરવાનો છે. સ્વભાવ ભાવ છે. સૂચિત સ્વભાવાય ભાવાય. સ્વભાવ ભાવ છે. સ્વભાવ છે એ પણ ભાવ છે. જેને નમસ્કાર કરવામાં આવે છે એવું જે આત્મ સ્વરૂપ છે, સમયસાર છે, એ ચિત્ત સ્વભાવી છે, ચૈતન્ય સ્વભાવી છે અને ભાવ સ્વરૂપે છે. ભાવો સમયે સમયે પ્રગટ થાય છે. ભાવાત્મક સ્વરૂપ હોવાથી ભાવો સમયે સમયે તારામાં પ્રગટ થયા જ કરે છે. એમાં તને શું અનુભવ થાય છે એનું અવલોકન કરીને, ઓબ્ઝર્વેશન કરીને એનો પરિચય કર, એટલે તને ભાવોની ઓળખાણ થશે. કેમ કે ભાવ અનેક જાતના છે, અનેક ચિત્ર વિચિત્ર ભાવો આવે છે. બરાબર છે? હવે તને અનુભવ શું થાય છે એનું અવલોકન કરવાની પ્રેક્ટિસ ચાલુ કર, એ પરિચય છે. ભાવોનો પરિચય કરવાથી ભાવોની જાતે ઓળખાશે. બે જાતના ભાવો છે, ભલે વિચિત્ર પ્રકાર અનેક છે પણ એની એક વિભાવ જાતિ છે, અને જ્ઞાનની માં એક સ્વભાવ જાતિ છે. બંનેનું અવલોકન કર. જેમ અવલોકન કરીશ એમ તારી નજર સૂક્ષ્મ થતી જશે અને સૂક્ષ્મ સ્વભાવ પણ તને ઓળખાશે. સ્વભાવ સૂક્ષ્મ છે એટલે જ્ઞાન સૂક્ષ્મ થયા વિના એ સ્વભાવને ઓળખી શકતું નથી. જ્ઞાન સૂક્ષ્મ ક્યારે થાય? કે જેમ જેમ અવલોકન કરવાનો પ્રયોગ અને મહાવરો વધારે થાય તેમ જ્ઞાન સૂક્ષ્મ થતું જાય. દરેક વિષયમાં એવું છે. પછી ચાનો વેપાર કરતો હોય એને ચાને ઓળખવાનો એને સૂક્ષ્મતા આવે છે. કાપડનો વેપાર કરતો હોય કાપડની જાતને ઓળખવાની સૂક્ષ્મતા એનામાં આવે છે. કાગળનો વેપાર કરતો હોય એને કાગળને ઓળખવાની સૂક્ષ્મતા આવે છે. સોનાનો વેપાર કરતો હોય એને સોનાનો અને હીરાનો વેપાર કરતો હોય એને હીરાને ઓળખવાની સૂક્ષ્મતા આવે છે. કેમ કે એનો પરિચય એને વધ્યો.
નિરંતર હોવો
અવલોકન નિરંતર થવું અનિવાર્ય છે. હવે નિરંતર અવલોકન કરવાની જેની ઈચ્છા હોય એને એ અવલોકન નિરંતર ચાલે અને અવલોકનમાં ડિસ્ટર્બ ન થાય એવી પરિસ્થિતિ ખડી કરવી જોઈએ. નહીં તો અવલોકન કરવા જાય ને બીજે ભાવી આ જાય, મળી પાછી તકલીફ થાય. એટલે આ ફરિયાદ કરતા હતા, અવલોકનની પહેલી વહેલી વાત શરૂ કરી ને ત્યારે એ રીતે કામ ચાલુ કરવા વાળા પણ નીકળ્યા. પછી થોડો ટાઈમ થયો એટલે ફરિયાદ ચાલુ કરી, અવલોકન તો કરવું છે પણ પરિણામો બીજે ભાગવા માંડે છે, અવલોકન છૂટી જાય છે, એનું અમારે શું કરવું, આ તકલીફ છે. ભાઈ તમે જે બાંધ્યું છે મારે આત્મકલ્યાણ કરવું છે, પરિપૂર્ણ શુદ્ધ થવું છે, આ સંસારની દુકાનનો મારે હંકેલો કરી નાખવો છે, આ દુકાન મારે બંધ કરી દેવાની છે, તાળું મારી દેવાનું છે, ખોલવાની નથી પછી કોઈ દી, તાળું મારીને ચાવી દરિયામાં નાખી દેવાની અને જડે નહીં પછી. એવું નક્કી કર્યું છે એ તો આપણે વાત જ નહોતી થઈ, વાત સાચે એ વાત કરવી હું ભૂલી ગયો હતો. પણ અવલોકન ત્યારે ચાલશે કે જ્યારે તમારું ધ્યેય બદલાશે, ત્યારે તમારું ધ્યેય અનાદિથી સંસારનું છે, તેથી તમારા પરિણામ સંસારને ઉપાસવા માટે દોડી જાય છે ને એના ઉપર તમારો કંટ્રોલ રહેતો નથી. એ પરિસ્થિતિ બદલવા માટે તમારે ધ્યેય બદલવું પડશે. જ્યાં સુધી ધ્યેય તમે ન બદલો ત્યાં સુધી અવલોકન નિરંતર એક ધારું ચાલે નહીં. બીજી ચિંતા થાય તો અવલોકન છૂટી જાય, અવલોકન છૂટી જાય તો પરિચય ન થાય, પરિચય ન થાય તો ઓળખાણ ન થાય, ઓળખાણ ન થાય તો અનુભવ ન થાય. ચિંતા ન થવી, ચિંતા ન થવા માટે, હા ચિંતા ન થવા માટે ધ્યેય બદલાય તો ચિંતા ન થાય, અને ધ્યેય બદલાય તો નિરંતર અવલોકન કરવાનું તમારું બળ ઉત્પન્ન થાય એને સંવેગ કીધો છે. ધ્યેય શું છે? ધ્યેય મારી વાત છે કે ધ્યેય આ જે પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય છે ને એ નિર્માણ પદ છે, બરાબર છે. જ્યારે નિર્માણ પદનું તમે ધ્યેય બાંધો ત્યારે તમારે તૈયારી એના માટે એટલી જ કરવી પડે. તમારે ડાળિયા મમરાની દુકાન માંડવી હોય અને તમારે 50,000 કરોડનો કોઈ ઇન્ડસ્ટ્રી નાખવો હોય, કેટલો? 1-2 કરોડનો નહીં, 100-200 કરોડનો નહીં, 50,000 કરોડનો તમારે ઇન્ડસ્ટ્રી નાખવો હોય તો તૈયારી એના પ્રમાણમાં હોય કે ડાળિયાની દુકાન જેટલી હોય? ડાળિયામાં તો હોલસેલ અને ત્યાંથી ગુણ લઈ આવ્યા ને ત્રાસમાં થાળીમાં ગોઠવી દીધા, ઢગલો કરી દીધો 2-4 કિલોનો, એને જોયું એને આ 4 આના ને 8 આના ને રૂપિયા ને 2 રૂપિયા ને 5 રૂપિયા ને વેચવા માંડ્યા. હા તમને ખબર છે કે આપણે 20 રૂપિયા કિલો લાવ્યા છીએ અને 30 રૂપિયા કિલો આપણા ખપે છે, દોઢા થાય છે, આમાં કંઈ લાંબી કાંઈ મગજમારી નથી ને લાંબો પરિશ્રમ નથી. હા ને ગમે ત્યાં બેસીને વેચો, છોકરો લારી લઈને હાલો તો વાંધો નહીં. હા એ વેપાર હાલે, ઇન્ડસ્ટ્રી મોટો કરવો હોય ત્યારે તો એના ટેકનિશિયનો, એના ઇકોનોમિક શાસ્ત્રીઓ, બધા અર્થશાસ્ત્રીઓ, એના મેનેજમેન્ટના બધા એક્સપર્ટો, એના પ્રોડ્યુસર મેનેજરો, પરફેક્શનના નિષ્ણાતો, બધા કંઈક જાતના એ બધાની સાથે તમારે મિટિંગો કરવી પડે. પછી ઇન્ડસ્ટ્રીની ટેકનિકના કોલોબરેશન કરવા પડે, કોલોબરેશનના નિગોશિએશન્સ કરવા પડે, બધે અને હારે નિગોશિએશન્સ કરવા પડે. ના એનું મારું શું કહેવું છે કે જ્યારે તમારું કામ મોટું છે, તમે ધ્યેય તમે મોટો પ્લાન નાખ્યો એનો અર્થ શું કે તમારે કરોડો કમાવા છે, અબજો કમાવા છે, એમ તમારે નક્કી કરવું પડશે કે મારે આ ધ્યેય, મારું ધ્યેય આ, વહેલો મોડો પણ મારે ત્યાં પહોંચવું છે, તો જ હું સંપૂર્ણ સુખી થઈ શકું, તો જ મારો સંસાર મટે. બરાબર છે? જો વહેલું આવે એટલે પછી ફોર્સ આવે કે નહીં? તમને ખબર પડી કે હું તો બહુ એટલે ઊંચે જવા માંગુ છું ને, હાલ તળિયે બેઠો છું, તળિયેમાં બેઠો છું, એટલે તમને ઝડપ આવે. તો ઉતાવળા હાલો, નહીંતર આ કામ પૂરું નહીં થાય આપણું. શું? એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ ને વિજ્ઞાનની ભાષામાં એમ કહે છે કે ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી. હા, પોટેન્શિયલ ડિફરન્સ જ્યારે ખબર પડે કે અહીં સુધી જવું છે ને અહીંયા ઊભો છો ને અંતર લાંબુ કાપવાનું છે ને સમય થોડો છે, એટલે સ્પીડ આવ્યા વગર કરીએ નહીં. એ અવલોકનની સ્પીડ ક્યારે આવે? નિરંતર અવલોકન ક્યારે રહે કે ધ્યેય બંધાણો હોય ત્યારે. આ અનુભવ સિદ્ધ વાત છે. એટલે ધ્યેય બાંધવું ન હોય તો ધ્યેય બાંધવું પડે, નહીં અવલોકન કરવાની ઈચ્છા હોય તો પણ ન થાય. શું? ધ્યેય બાંધ ન બંધાતું હોય એનું શું કરવું? પછી નવો પ્રશ્ન આવે. તો કે જ્યાં સુધી પરિભ્રમણની વેદના નહીં આવી હોય ત્યાં સુધી તમે ધ્યેય પણ નહીં બંધાય. કેમ કે ધ્યેય તો શુદ્ધ અંતકરણ વાળાને બંધાય છે. કોનું બંધાય છે? અંદરથી અંતકરણ શુદ્ધ હોય, અભિપ્રાય શુદ્ધ હોય, બસ પૂર્ણ શુદ્ધ થવું છે અને એક કણ પણ મારે દુઃખનો ને દોષનો નથી જોતો, એમ જ્યારે અંતકરણની શુદ્ધિ થાય ત્યારે ધ્યેય બંધાય. એવી અંતકરણની શુદ્ધિ ક્યારે થાય? વેદનામાં આવે ત્યારે. જ્યાં સુધી જીવને પોતાના ઉલટા પરિણામોની નો ખેદ થયેલા અને થઈ રહ્યા છે એનો ખેદ, અને જે જોઈએ છે એ નથી મળતું એની અપ્રાપ્તિનો ખેદ, એ પૂરતા પ્રમાણમાં ન આવે, પૂરતા પ્રમાણમાં આવે એને નામ વેદના. ત્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ ન થાય. હવે એ પ્રશ્ન આવ્યો કે એ કેમ થાય? એ જ વિષય ઉપર તારી ચિંતન તારા વિચારો ચાલે, એ જ વિષય ઉપર તારો સત્સંગ ચાલે, એ જ વિષય ઉપર તારું વાંચન ચાલે, એ જ વિષયથી તું બહાર ન નીકળ તો આવ્યા વગર રે નહીં. અહીંથી એકડો છે, આ એકડાથી પછી આગળ જેમ જેમ ઉપર 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 ઉપરના ક્રમમાં ચાલ્યો જાય તો અનુભવ સુધી સહેજે સહેજે કર્તૃત્વ બુદ્ધિના પરિણામ કર્યા વિના જીવ પહોંચી જાય. સહેજે સહેજે એટલે એમાં અઘરું નથી, કેમ કે સહજ છે. આ છે એ સહજ છે. વર્તમાન પરિસ્થિતિ તને સહન થાય છે એનો અર્થ કે તને વાંધો નથી. એમાં સહન ન થાય એવી મૂંઝવણ થાય એટલે વેદના આવવાની. જોખમી અવરોધ એ કે આ વેદના છે એ પોતાના આત્મકલ્યાણની ચિંતા છે. કોની ચિંતા છે? આત્માની ચિંતા છે. આ જીવ અનાત્માની ચિંતામાં પડ્યો છે, એ ચિંતા ડે એને આત્માની ચિંતા નથી થતી. આત્મા ઉપર જોખમ ઘણું છે, અનંત ભવ ભ્રમણનું તરવાર લટકતી છે કાચા દોરે. એ તરવાર કાચા દોરે બાંધેલી લટકેશે, વજનદાર છે, ક્યારે પડે કહેવાય નહીં, અને પરિભ્રમણનો વંટોળમાં ખોવાઈ જઈશ. એના ઉપર દુર્લક્ષ કરીને આ જીવ ઘરના ભીંતડા સુધારે છે. અહીંયા ઠીક કરો, અહીંયા ઠીક કરો, અહીંયા ઠીક કરો. હા, સંયોગો સંયોગોને પાછળ લાગી ગયો, અનાત્માની ચિંતા થઈ, આત્માની ચિંતા ન થઈ, એને આડે આત્માની ચિંતા થઈ નહીં. હવે વિવેકી કરવાનો છે, કે તું જે સંયોગોની ચિંતા કરે છે આ ભવપૂરતા છે, અને આત્માની ચિંતા કરીશ તો અનંત કાળનું સુધરશે. બોલ, તારે કઈ કરવી છે? તારે ફોડકી મટાડવી છે કે ગાંઠ નીકળી છે મટાડવી છે? હાથે ફોડકી થઈને ગળામાં ગાંઠ નીકળી, કઈ દવા તારે કરવી છે? ત્યાં સુધી આત્માની ચિંતા નહીં થાય ને ત્યાં સુધી ધ્યેય બંધાશે નહીં, ત્યાં સુધી અવલોકન થશે નહીં, ત્યાં સુધી પરિચય થશે નહીં, ઓળખાણ થશે નહીં, વેદના થશે નહીં, અનુભવ થશે નહીં. એટલે આત્માની અનાત્માની ચિંતા છોડ તો જ આત્માની ચિંતા થાય. ને આત્માની ચિંતા એટલી મોટી છે કે તારી અનાત્માની ચિંતાને ખાઈ જશે. કે આમાં શું છે, મારે અનંતકાળનું જોવું કે ટેમ્પરરી 5-25 વર્ષનું જોવું? હવે મારા વરા કેટલા સંયોગ ગમે એટલા હારા થાય તો અહીંથી દેશ છૂટો પછી કઈ લેવા દેવા ખરો? શરીરે મૂકીને જવાનું, બીજો ડ્રાફ્ટ કઢાવવાનો સવાલ નથી રહેતો. હ, એ તો હવે નકામું છે. 40 વટાવ્યા પછી એને સમજી લેવાનું કે આપણે 50%થી વધારે સમય બગાડી નાખ્યો. ત્યારે 40 થઈ ગયા પછી, કેમ કે 40 દુ 80 કોક જ પહોંચે છે મોટે ભાગે, એ પહેલા રવાના થઈ જાય છે. તો 40 થઈ ગયા એને તો 50%થી વધારે સમય બગાડી નાખ્યો અનાત્માની ચિંતા પાછળ. બરાબર છે? તો 50 થઈ ગયા હોય એને, અને 60 થવા આવ્યા હોય એને, એને તો વિચારવાનું કે હવે તો આખરી પાન છે, પાન પાકી ગયું છે, પીલું થઈ ગયું છે, ગમે ત્યારે ખરીને હેઠે પડશે, અને એના બધા ચિહ્નો ચાલુ થઈ જાય છે. પાલ ધોળા થવાથી માંડીને દાંતથી માંડીને આંખને કાનને બધો ફેરફારો થવા માંડે, નોટિસ તો આવી જ જાય છે. જે થોડો અને અનિશ્ચિત સમય રહ્યો છે, નિશ્ચિત નથી, એનો ઝડપથી ઉપયોગ કરી લેવો, એમાં દાપણ છે, એમાં વિવેક છે. નહીંતર આપણા જેવો બીજો કોઈ મોટો મૂર્ખ નથી, એમાં સમજી લેવાનું. આવું જેને કરવું હોય એને મોટા ભાગના તો ઘરના સંસારીઓ અનુકૂળ હોતા નથી, પ્રતિકૂળ જાય છે. 2-5% જેવા હોય છે કે ઘરવાળા એમ કે ભાઈ તમે કરો અમે રાજી છીએ એમાં, એમાં તો 2-5% જ બંને જ હોય છે, બાકી તો બધા ટાંટિયા ખેંચ એમ કરમાતું, એવું કરમાતું, એમ નહીં કરતું. હા, હજી ઉંમર નથી, હજી જવાબદારી ઘણી છે, હજી આ બધા પ્રોબ્લેમ છે, અહીંયા ફરજ છે, આ ધર્મ છે, આ કુટુંબનો પણ ધર્મ છે, એ બધું આવે માથે. જવું નથી, જવા વાળો તો કઈ જોવાનો જ નથી, એ તો બધાને ઓવરટેક કરીને જવાનો છે. હ, પણ એને થોડો સામનો કરવો પડે છે, એને પરિસ્થિતિનો સામનો કરવામાં થોડી શક્તિ વપરાય છે. અને જેને અનુકૂળ છે એને પોતાની બધી શક્તિ એક બાજુ વાપરવાનો ચાન્સ છે, અવકાશ છે, એટલો તો ફરક ખરો કે નહીં? હે, તો પછી આપણે એનું, આપણે તો ફાયદાવાળી વાત છે ને. હે, પરમેશભાઈને છોકરાઓએ કહી દીધું બરાબર, બિલકુલ તમારે આત્મકલ્યાણ કરવું હોય તો પાછું વાળીને જોશો નહીં અમારી સામે, અમે અમારું સંભાળી લઈશું. અને છોકરાઓ બે એવા હોશિયાર છે, પૂરેપૂરું સંભાળી લે એવા છે, એમાં કઈ જરાય કાચું કામ રહી એવું નથી. હા, પછી પૂરી શક્તિ શું કરવાનું વાપરીએ આ બાજુ? હા, બસ હું ભાવનગર છોડું તો તમારે ન છોડવું, ઠીક? મારે ક્યારેક જવું આવવું પડે છે, અહીંયા રહેવા પડે, અહીંયા જ રહીએ છીએ. પછી અહીં સત્સંગ ચાલે છે પાછું, એવું નથી કે જાઉં એટલે સત્સંગ બંધ થઈ જાય છે, એવું નથી, અહીં સત્સંગ બરાબર ચાલે છે, અને કોઈ પદ્ધતિથી ચાલે છે. શું કે દરેકે પોતાના પરિણામોની ચર્ચા કરવી રોજ, ઘરના પરિણામો કેવા થાય છે, કેવા એમાંથી પોતે માર્ગદર્શન મેળવવું અને કેમ આગળ વધે એનો સુધારો વધારો કરવા માટે કાળજી રાખવી. અને રોજ જ્ઞાનીઓના મહાપુરુષોના વચનોનો સ્વાધ્યાય પણ કરો. વ્યવસ્થિત વચન ચાલે છે. સત્સંગ તો તમારે ત્યાં બોરીવલીમાં સરસ ચાલે છે. હવે ત્યાં રહેવું કાંઈ અરે હું પાછું વિચારવાનું રહેશે. એ ભાગી ભાગી ના આવે છે. નિવૃત્તિમાં જે કામ થાય એ બધી શક્તિ થી કામ થાય, નહીતર પ્રવૃત્તિમાં શક્તિ વપરાય જાય.
સત્સંગ
તો સારો ચાલે. સત્સંગ એવી ચીજ છે કે એકબીજાને એકબીજાનો અરસપરસ લાભ થાય. પોતાના ભાવો નીકળે બીજા સત્સંગીઓના નિમિત્તે, એમાં પોતાને લાભ થાય છે. શું એકલા એકલા એટલું ન નીકળે, જેટલું સત્સંગમાં નીકળે એટલું એકલા એકલા કોઈને ન નીકળે, જ્ઞાનીને ન નીકળે, મુમુક્ષુને નહીં જ્ઞાનીને ન નીકળે. એટલે જ્ઞાની પણ સ્વાધ્યાય અને સત્સંગનો પ્રસંગ રાખે છે. નાની કઈ સંભળાવવા માટે નથી કેતા ગુરુદેવ, સંભળાવવા ગુરુદેવ ચોખ્ખું કેતા હું તો મારો સ્વાધ્યાય કરું છું. શું હું તો મારો સ્વાધ્યાય કરું છું. અને એ રીતે અંદરથી આવ્યા કરે, જેટલું જેટલું પોતે પૂર્વાચાર્યોના પૂર્વ જ્ઞાનીઓના જે વચનો છે એનું જેટલું પરિચર્યન કરે એટલું અંદરથી વિશેષ નીકળે. એ જ્ઞાનાભ્યાસ છે, એ પણ જ્ઞાનાભ્યાસ છે. બસ આ એક જ અનુભૂતિનો માર્ગ છે. ગુરુદેવે આ જ માર્ગ બતાવ્યો છે અનંતા જ્ઞાનીઓએ, ગુરુદેવે અનંતા જ્ઞાનીઓએ અને અનંતા તીર્થંકરોએ આ જ માર્ગ બતાવ્યો છે. જેવા અરિહંત ભગવાનના દ્રવગુણ પર્યાય છે તેવા તારા છે. તારો આત્મા ને એનો આત્મા આ દ્રવગુણ પર્યાયમાં કાંઈ ફેર નથી. તારે શક્તિ રૂપે છે ભગવાને તે વ્યક્ત કર્યા છે. શું તે સ્વભાવને ઓળખ, એ શક્તિ અને સ્વભાવને તું ઓળખ. દ્રવ તો અનાદિ અનંત જેવું ભગવાનનું છે તેવું તારું છે. ભગવાનનું જેવું દ્રવ છે એવું તારું દ્રવ છે. ભગવાનના ઘરમાં જેટલી ગુણની મૂડી પડી છે, સંપત્તિ પડી છે, એટલી તારા ઘરમાં પડી છે. જરાય ઓછી નથી. હા સમાનતા નહીં, બાકી છે એટલી જ. એટલે એ સંભાળવા માટે આચાર્યોએ ઘણી શૈલી કરી છે. એમાં આપણા પરમાત્મા પ્રકાશ યોગેન્દ્રાચાર્ય છે ને, યોગ સારમાં ગાથા લખે છે કે ભગવાનના ગુણોમાં અને તારા ગુણોમાં, એટલે ભગવાનના સ્વરૂપમાં અને તારા સ્વરૂપમાં કાંઈ ફેર નથી. કેટલો ફેર? જરંચ માત્ર ફેર નથી. જરાક પણ ફેર માનવો એના જેવડું બીજું મોટું કોઈ પાપ નથી, એવા શબ્દો એવી શૈલી કરે છે. કેમ કે એ જ મિથ્યાત્વ છે, એને મોટું સૌથી મોટું પાપ કયું છે. આમ તો જે 18 પાપ સ્થાનક છે ને, એમાં બધા મોટા ભાગના ચારિત્રમોહના પાપ છે. મોટા મોટા ચારિત્રમોહના પાપ થાય નરક નિગોદમાં જવાના, શું એ બધા 18 પાપ સ્થાનકમાં આવે છે. એમાં એ 17 એ છે ને, 18મું સૌથી મોટું મિથ્યાત્મનું પાપ સ્થાનક છે, એ સૌથી વધારે મોટું પાપ છે. એટલે ભગવાનની નીતિ એવી છે કે પેલા મોટા પાપને તું ખતમ કર, નાના બધા મરવા માંડશે પછી. કે છે કે દ્રવ તો અનાદિ અનંત જેવું ભગવાનનું છે તેવું તારું છે, શુદ્ધતાથી ભરેલું છે, પણ તને તેનું ભાન નથી. એવું એટલી અનંત શુદ્ધતા ભરેલી છે, અનંતકાળ નિગોદમાં રહ્યો તો પણ દ્રવ એવું ને એવું શુદ્ધ રહ્યું, એ એની શુદ્ધત્વ શક્તિને જાહેર કરે છે કે અનંતકાળ નિગોદમાં રહ્યો, પ્રચુર કષાય કલંકની વચ્ચે રહ્યો, અનંત અનંતકાળ તારું શુદ્ધત્વ સ્વરૂપ એવું ને એવું જ છે, એવી તારી શક્તિ છે, તેનું ભાન નથી. તેનું ભાન કર, તું તેનું જ્ઞાન કર, તે તરફની પરિણતિ કર. તે તરફનું જ્ઞાન કર, જ્ઞાન ન થાય તો એના રસથી પરિણતિ કર, પરિણતિ ન થાય તો વિચાર કર ને ચિંતન કર, એ તને સાધન થશે, એ તારું સાધન છે. અત્યારે વિચાર ચિંતન સ્વાધ્યાય કરીને રસ લેતા 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 પરિણતિ થઈ જવી જોઈએ. પરિણતિ થાય તો એનો અનુભવ થશે. હા, ચોખ્ખો ભગવાનની વાણી ઉપર અવિશ્વાસ કરવાનું પાપ થયું. વધારે જવાબદાર છે ને વધારે ગુનેગાર પણ છે. એ તો ચોક્કસ વાત છે કે આ નિશાળમાં આ ક્લાસમાં પગ મૂક્યો એટલે જવાબદારી વધી. અને જેમ જેમ આગળ જાઓ તેમ તેમ જવાબદારી વધે. હાયર ધી પોસ્ટ હાયર રિસ્પોન્સિબિલિટી. ખાસ તો એક સામાન્ય માણસ ગુનો કરે એના કરતા પોલીસ ગુનો કરે તો, અને એના કરતા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ગુનો કરે તો. ગુજરાતમાં દારૂ પીવાની મનાય છે. સામાન્ય માણસ દારૂ પીએ એના કરતા પોલીસ દારૂ પીએ તો, જે એને પકડનારો પીએ તો વધારે ગુનો ગણાય, અને એના કરતા એનો સાહેબ પીએ તો વધારે ગુનેગાર ગણાય, અને એના કરતા તે જજમેન્ટ લખનાર પોતે દારૂ પીએ તો એની જવાબદારી વધે છે કે નહીં. એમ ઉપર ઉપર જાઓ તેમ જવાબદારી વધે છે. દુનિયામાં પણ એમ જ છે. દાખલો લીધો એ પ્રમાણે પટાવાળો ભૂલ કરે તો બેંકની દિવાળી ન આવે, પણ બેંકનો ચેરમેન ભૂલ કરે ને તો બેંકને દિવાળું આવે. આહેર જે પોસ્ટની ખુરશી મૂકી છે તો એને જવાબદારી પણ એની વધારે જ છે. એવું છે. એટલે વિષયની ગંભીરતા સમજીને માર્ગની અને એના માર્ગ ફળની પણ ગંભીરતા સમજીને તાત્પર્ય એ નીકળે છે કે શીઘ્રપણે આપણે આપણું કામ કરીને માર્ગે ચડી જવું. એક વાર માર્ગ હાથ આવ્યો એટલે ઠેક પહોંચી જવાશે, પછી પાછા વળવાની વાત નથી. હમ હું પરદ્રવ્યનું કરી શકું છું, પર પદાર્થ મારામાં કરી દે છે, એવી તને પર સાથેની જે એકત્વ બુદ્ધિ રહી છે તેને તોડ. એક પરમાણુની પર્યાય પણ હું કરી શકતો નથી, એક પરમાણુને, કેમ કે એ સ્વયં અનંત શક્તિથી પરિણમી રહ્યો છે. તારો હસ્તક્ષેપ ત્યાં કામ આવે એવું નથી. જો એક પરમાણુને અવસ્થામાં નથી કરી શકતો તો ત્યારે આવડા મોટા સંજોગોમાં ફેરફાર કરવો છે. હે, અશક્યને શક્ય કરવા મથે છો. આજનો નહીં, અનંત કાળનો અશક્યને શક્ય કરવા મથે છો. પણ એક પરમાણુ પણ તારું તાબેદાર થયો નથી. આ જગતમાં અનંતા જીવો અનંતકાળથી પરમાણુ ઉપર કબજો કરવા માગે છે, છતાં એક જીવનો એક અંશે પણ એમાં સફળતા મળી નથી, કેમ કે અશક્ય ને અસંભવ છે. હે, વસ્તુના સ્વરૂપમાં નથી, રેતીમાંથી તેલ નીકળે નહીં. રેતીને ગમે એટલી ઘાણીમાં ઘાલીને પી લે, રેતીમાંથી તેલ નીકળે નહીં. ઘાણી છોલાઈ જાય, રેતીને રેતીમાંથી તેલ નીકળવાનું નથી. હું પરદ્રવ્યનું કરી શકું છું, પર પદાર્થ મારામાં કંઈક અસર લાવી દે છે, કરી દે છે, એવી તને પર સાથેની જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તેને તોડતો. તું તો જ્ઞાયક છો, જાણનાર, તારો અધિકાર જાણવાથી આગળ ક્યાંય નથી. જાણે દૂર રહીને તું જાણ્યા કર, આ સિવાય બીજી તારી મર્યાદા નથી. તું તો જ્ઞાયક છો, જ્ઞાતા છો, તારી દ્રષ્ટિ ફેરવી નાખ, દ્રષ્ટિને ફેરવી નાખ, એટલે દ્રષ્ટિકોણ બદલી દે, અભિપ્રાયને બદલી નાખ, ચૈતન્ય તરફ લગાવી દે. કારણ સ્વરૂપને જોવામાં દ્રષ્ટિને લગાવ. તેના માટે વારંવાર ઊંડો અભ્યાસ કર. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. અભ્યાસનો અંગ્રેજી છે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ છે અંગ્રેજી શબ્દ છે, એનો ગુજરાતી છે વારંવાર પ્રયોગનો અભ્યાસ કરવો. તે મહાવરો કયો, અભ્યાસ કહો. મહાવરાથી બધું સહેલું થઈ જાય છે, મહાવરાથી દરેક કામ સહેલું થઈ જાય છે. અઘરામાં અઘરું કામ મહાવરાથી સહેલું થાય છે. આ સર્કસ ના ખેલ છે ને, એ લોકો જ કરી શકે, સામાન્ય માણસ કોઈ કરી શકે? હે, એક સાથે 12 દડા ઉછાળતો હોય, એક દડો હજી આમ પડી જાય, બે હોય તો રહે જ છે ને હાથમાં, એ 12 ઉછાળતો હોય. મહાવરો છે, તાર ઉપર હાલે, રસ્તા ઉપર હાલવામાં જે હાલતા પડી જાય છે માણસ, એ તાર ઉપર હાલે, કેમ? મહાવરો છે. મહાવરાથી અઘરામાં અઘરું કામ સહજ માત્રમાં થાય. તો અહીંયા પણ એ જ નિયમ તો એ જ લાગુ પડે છે, અહીંયા બીજો નિયમ નથી. તું અભ્યાસ કર, વારંવાર ઊંડો અભ્યાસ કર, તે એક જ માર્ગ છે. આ એક જ માર્ગ છે, આ સિવાય કોઈ બીજો માર્ગ નથી. આજે કરે, કાલે કરે, આ ભવે કરે, બીજા ભવે કરે, કે લાખ ભવે કરે, આ કરે છૂટકો છે, એ સિવાય છૂટકો. નિર્ણય કરવાનો પોતે છે, અને વર્તમાનમાં જ નિર્ણય કરી લેવો જોઈએ કે હવે મારે આ માર્ગે ચાલવું છે, આ સુખી થવાનો આજ માર્ગ છે, આજ માર્ગે ચાલવું છે, હવે મારે દુઃખી થવાના માર્ગે જવું નથી. નિર્ણય નિર્ધાર કરે એટલે એનું બળ આવે. નિર્ણય અને નિર્ધાર કર્યા પછી જે અઘરું લાગે છે એ સહેલું લાગવા માંડે છે.
પ્રેક્ટિસ કરવાની જે રીત છે ને, એની જે પદ્ધતિ હોય, સ્પષ્ટ દેખાતી હોતી નથી,
એટલે તો બહુ ચર્ચા ને અંતે અને અનુભવ ને અંતે એક આપણે પદ્ધતિ છે ને એ ચોકઆઉટ કરી છે, ફિક્સ કરી છે. ગમે તેમ કરીને જ્યાં સુધી પરિભ્રમણની વેદના ન આવે ત્યાં સુધી તું એ જ દિશામાં પ્રયત્ન કર. એક વખત પરિભ્રમણની વેદના આવે, અંતઃકરણની શુદ્ધિ થઈને ધ્યેય બંધાય તો તારું અવલોકન બરાબર ચાલે. પરિચય થઈને, ઓળખાણ થઈને અનુભવ સુધી પહોંચી જવાશે.
બાકીની પદ્ધતિ આપો,
ઓટોમેટિક છે. એ તો હાકલના અંકોડા જેવું છે. જેવું તમે વેદનામાં આવ્યા એટલે તમારી ઉદાસીનતા થઈ. ચિંતામાં શું થાય? ખાવું ન ભાવે, ઊંઘ ન આવે, ઉદાસીનતા થઈ ગઈ. જે તમને આસક્તિ હતી એ છૂટવાનું છે, સહેજે છૂટી કે ન છૂટી, હે કે બીજો એના માટે વિકલ્પ કરવો પડ્યો. ત્યાગ કર્યા વિના વૈરાગ આવ્યો કે ન આવ્યો? એ ચીજોનો ત્યાગ, ખાતા ખાતા પણ રસ ન આવે, ખાવાનો ત્યાગ કર્યો નથી, ભાવતી ચીજ નો ત્યાગ કર્યો નથી ને તમે નિરસ થઈ ગયા કે ન થઈ ગયા? વેદના આવી તો ત્યાગ વગર વૈરાગ પેલો આવ્યો. સાચો સાચો ત્યાગ નો માર્ગ જ આ છે. પેલો વૈરાગ આવ્યો, બહારની ચિંતામાં નિરસ થઈ જાય છે. તો આવડી મોટી ચિંતા ગળે પડે અનંતા ભાવની. એક ભાવની ચિંતા માથે પડી તો ખાવું નથી ભાવતું, તો અનંતા ભાવની ચિંતા માથે પડે તો ખાવું ક્યાંથી ભાવશે? બસ એક વાર જ્યાં ચિંતામાં આવ્યો તો વૈરાગ આવ્યો. એ કેમ કે વૈરાગ સંકળાયેલો છે એની સાથે. જ્યાં વૈરાગ અને ચિંતા પર્યાપ્ત માત્રામાં આવે ત્યાં ધ્યેય બંધાવવું છે એ છે, એની સાથે સંકળાયેલું છે. જેવું ધ્યેય તમે બાંધ્યું એટલે ફોર્સ આવશે અવલોકનનો. તરત જ તમને તમારું અવલોકન એવું સરસ ચાલુ થશે, નિરંતર ચાલશે. તમને વિશ્વાસ આવવા માંડશે. પહેલે પગથિયે જ્યાં પગવું છો ત્યાં તમને છેલ્લે આખી લેમ પદ્ધતિનો વિશ્વાસ આવી જશે. છેલ્લા સ્ટેજ સુધીનો વિશ્વાસ આવી જશે કે આ જ માર્ગ છે ને આમ જ ચાલવું. બસ પછી આની પાછળ તમે એવા લાગી જશો, એવા લાગી જશો કે લોકો તમને ગાંડા પણ કહેશે. લોકો તમને ગાંડા પણ કહેશે કે આ શું, આને ગાંડ પણ બની ગયું છે, તાની માહી પડી ગયા છે, આ કઈ સંભાળતા નથી, કઈ સામું જોતા નથી. હે ગાંડા પણ કહેશે, કે તો કહેવા દો. એક વાર તો આની પાછળ ગાંડા થવાની પણ જરૂર છે. ગુરુદેવ કહેતા હતા, પરમાગમ સારમાં લીધું છે, બોલી લીધો છે, એક વાર આની પાછળ ગાંડા થવું જોઈએ. એટલી કિંમત આવે કે માણસ જાણે ગાંડ પણ થયું હોય આનો, એવી કિંમત આવે. પછી જુઓ સફળતા તમારા હાથમાં છે.